నిత్యం జాయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమోమీ మంగళం కుంకుండారి మంగళం నమస్తాయి స్వానుభూత్యాస్తి స్వభావాయ భావాయ
समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति स्वाध्याय आपणे करी रह्या छीए। एमां कर्ता कर्म अधिकारनी गाथा 72 सुधी स्वाध्याय कर्यो छे। हवे 72मी गाथा पछी आगळ कळस 47 अमृतचंद्राचार्य भगवाननो 72मी गाथा पछीथी आ 47मो कळस छे। ત્યાંથી આપણે આજે શરૂઆત કરીએ છીએ। 72મી ગાથામાં જે વાત આવી એના સમર્થનમાં અને એક એવો ભાવ આવી જાય છે ત્યારે અમૃતચંદ્રાચાર્ય ભગવાન આવો કળશ લખી નાખે છે। એટલે અહીંયા પણ એ રીતે જ છે કે અહીં કળશરૂપ કાવ્ય કહે છે, એમાં 47મો કળશ છે। પર પરિણતિ મુજ્જત ખંડયત વેદા વાદા નિદમ ઉદિતમ અંડમ જ્ઞાનમ ઉચ્ચણમ વિચૈ નનુ કથમવકાશ કર્તૃ કર્મ પ્રવૃત્તે ભવતી કથમ વા ઔત્કલ કર્મ બંધ। શ્લોકાર્થમાં અહીંયા કહે છે પર પરિણતિમ ઉજ્જયત, પર પરિણીતિને છોડતું, ભેદવાદાન ખંડયત ભેદના કથનોને તોડી પાડતું, ઇદમ અખંડમ ઉચ્ચણમ જ્ઞાનમ આ અખંડ અને અત્યંત પ્રચંડ જ્ઞાન, ઉચ્ચૈ ઉદિતમ પ્રત્યક્ષ ઉદય પામ્યું છે। નનુ અહો ઈહ એટલે આવા જ્ઞાનમાં કર્તું કર્મ પ્રવૃત્ત, પરદ્રવ્યના કર્તા કર્મની પ્રવૃત્તિનો કથમ અવકાશ, અવકાશ કેમ હોઈ શકે વા તથા ઔદ્ગલ કર્મબંધ, ઔદ્ગલિક કર્મબંધ પણ કથમ ભવતી કેમ હોઈ શકે, એટલે કે ન જ હોઈ શકે। 72મી ગાથામાં છેલ્લી વાત જે આવી કે એને આશ્રવો અને આત્માનું ભેદ જ્ઞાન થાય છે, સ્વરૂપનું લક્ષ થાય છે અને આત્માનું જ્ઞાન થાય છે, તો એવું જ્ઞાન જ્યારે પ્રગટ થાય છે, એવું જ્ઞાન જ્યારે પ્રગટે છે ત્યારે પછી આશ્રવો કઈ રીતે હોઈ શકે, એટલે કે આશ્રવો રહેતા જ નથી, એ આશ્રવોથી નિવર્તે છે, એટલે એ વાતને અહીંયા પ્રતિબિંબિત કરી છે કે પરપરિણીતિને છોડતું। પરપરિણીતિ શું છે? પરનું લક્ષ્ય કરતા થતી જે પરિણીતિ, જે પરિણામો, એ પરપરિણીતિ છે। જીવની પરિણીતિ છે પણ પરનું લક્ષ્ય કરતા થાય છે, સ્વનું લક્ષ કરતા નથી થતી, એટલે પરનું લક્ષ કરતા થતી પરિણીતિ કે જીવનું પરિણમન પર્યાયમાં જે થઈ રહ્યું છે તે અને એને કારણે એના જે પરિણામો, એને કારણે એની જે દશા થાય છે તે એ પર્યાય, એ બધું વિભાવરૂપ છે, એ સ્વભાવરૂપ નથી। એટલે એ બધા વિભાવને છોડીને પર પરિણીતિને છોડે છે, એટલે એ પોતાના આત્મા તરફ લક્ષ કરી અને એ જે ભાવે રહે છે તે ભાવે રહેતા પરનું લક્ષ છૂટી અને પરના લક્ષ્ય થતા વિભાવ ભાવોથી એ જુદો પડે છે, એનાથી એ નિવર્તે છે. પરનું લક્ષ કરીને થતા જે ભાવ હતા, શુભ કે અશુભ, એ બધા ભાવો આશ્રવ રૂપે હતા. એવા આશ્રવને છોડીને, એટલે આશ્રવમાં હવે એ વ્યાપતો નથી, એ આશ્રવની અંદર એ રાચી રહેતો નથી, એમ થાય છે ત્યારે એ પરપરિણતિને છોડે છે. અને પરપરિણતિને છોડીને ભેદના કથનોને તોડી પાડતું, ભેદના કથનોને તોડી પાડતું આ અખંડ અને અત્યંત પ્રચંડ જ્ઞાન પ્રત્યક્ષ ઉદય પામ્યું છે. એટલે હવે પરનું લક્ષ નથી, સ્વનું લક્ષ કરતા જે જ્ઞાન થયું છે તે જ્ઞાન ભેદરૂપ નથી. એ જ્ઞાન ઇન્દ્રિય પડે નથી, ઇન્દ્રિયજનિક નથી, એ જ્ઞાન અતિન્દ્રિય પણે છે. એ જ્ઞાન પહેલા ભાવેન્દ્રિય દ્વારા થતું હતું, પરનું લક્ષ કરતા થતું હતું, એ ક્ષયોક્ષમિક જ્ઞાન હતું, એ ખંડ ખંડ જ્ઞાન હતું. એને બદલે હવે એ ઇન્દ્રિયો દ્વારા થતું નથી, ઇન્દ્રિયપણે થતું નથી, પણ અતિન્દ્રિયપણે જે થયું છે તેવું, એટલે અતિન્દ્રિયપણે થયું છે એટલે આત્માને પોતાને એ જ્ઞાન થયું છે તે અત્યંત પ્રચંડ છે અને પ્રત્યક્ષ ઉદય પામ્યું છે. એટલે પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું છે, આત્માનું જ્ઞાન થયું છે, એમાં લક્ષ પણ આત્માનું છે અને પરિણતિ શુદ્ધ નિર્મળ પરિણતિ છે. ધ્રુવના લક્ષે થયું છે, કોઈ ભેદરૂપ નથી, કોઈ ખંડ ગૃખંડ રૂપ નથી. ભાવેન્દ્રિય ઇન્દ્રિયો દ્વારા જે જ્ઞાન કરવામાં આવે એને જાણનારી ખંડ ખંડ જ્ઞાનની પર્યાયો, એ ક્ષયોક્ષમિક જ્ઞાન એ ભાવેન્દ્રિય એ નથી. અહીંયા તો જ્ઞાન આત્માનું છે એટલે એ અખંડ છે, અખંડ છે અને એ પ્રચંડપણે છે. એ પ્રત્યક્ષ ઉદયમાં આવ્યું છે અને પ્રચંડપણે, પ્રચંડપણે એટલે હવે એવા વેગથી ઉત્પન્ન થયું છે કે એમાં એમ પણ નથી કે જ્ઞાનના ભેદ હોય, મતિ જ્ઞાન કૃત જ્ઞાન એમ ભેદ પણ નથી. માત્ર જ્ઞાનની જ વાત છે, જે એને જણાઈ રહ્યું છે, જે એને અનુભવ થઈ રહ્યો છે એની આ વાત લીધી છે કે એ અનુભવ આત્માના જ્ઞાનનો અનુભવ છે, એમાં કોઈ ભેદ રહેતા નથી. અને એવા એ જ્ઞાનમાં પરદ્રવ્યના કર્તા થવું, પરદ્રવ્યના કાર્યો કરવા અને એમ એ કર્તા કર્મની પ્રવૃત્તિ થવી એ હવે ક્યાંથી હોય. જ્યારે આવું જ્ઞાન પ્રગટ થયું છે ત્યારે પછી કર્તા કર્મની પ્રવૃત્તિનો તો સવાલ જ રહેતો નથી, એને તો કોઈ અવકાશ જ નથી. તથા ઔદ્ગલિક કર્મબંધ પણ હવે કેવી રીતે થાય, જ્યાં કર્તા કર્મની પ્રવૃત્તિ થતી નથી, આશ્રવો થતા જ નથી, આત્માના લક્ષે જ એ જ્ઞાન કરી રહ્યો છે અને એ જ્ઞાન શક્તિ રૂપે અખંડ નિર્મળ એ પ્રત્યક્ષ એને અનુભવમાં આવે છે, ત્યારે પછી આશ્રવ નથી, કર્તા કર્મની પ્રવૃત્તિ નથી, તો પછી એના નિમિત્તે થતા દ્રવ્ય કર્મના બંધ, ઔદ્ગલિક બંધ એ પણ કેવી રીતે હોય, એટલે એ પણ હવે રહેતા નથી. આગળ કહે છે કે જ્ઞેયોના નિમિત્તથી તથા ક્ષયોક્ષમના વિશેષથી જ્ઞાનમાં જે અનેક ખંડ રૂપ આકારો પ્રતિભાસમાં આવતા હતા તેમનાથી રહિત જ્ઞાન માત્ર આકાર હવે અનુભવમાં આવ્યો, તેથી અખંડ એવું વિશેષણ જ્ઞાનને આપ્યું છે. પહેલા દ્રષ્ટિ બારમાં ફરતી હતી, પરનું લક્ષ થતું હતું, ત્યારે એ મતિ જ્ઞાન દ્વારા, મતિ જ્ઞાન દ્વારા એ કૃત જ્ઞાન કરતો હતો. આ પુસ્તકનું જ્ઞાન, શાસ્ત્રનું જ્ઞાન, પ્રતિમાનું જ્ઞાન કે પછી આ વેપાર ધંધા વગેરેમાં જ્યાં જ્યાં એ લક્ષ કરતો હતો તેનું એ જ્ઞાન કરતો હતો, તો ત્યારે જે જ્ઞાન થતું હતું એ કેવું હતું? એ જ્ઞાન કોણ કરતું હતું? કે ઇન્દ્રિયો દ્વારા થતું હતું અને ભાવેન્દ્રિય દ્વારા એને જણાતું હતું. એ જ્ઞાન ખંડ ખંડ હતું. કેમ કે જ્ઞેયો કેવા હતા? જ્ઞેયો બધા પરજ્ઞેયો, સ્વજ્ઞેય કોઈ હતું જ નહીં. એટલે પરજ્ઞેયના નિમિત્તથી થતું જે જ્ઞાન હતું તે ખંડ ખંડ જ્ઞાન હતું, ક્ષયોપશમિક જ્ઞાન. અને ક્ષયોપશમિક જ્ઞાનમાં એને જે આકારો પ્રતિભાસતા હતા એ અખંડ રૂપે નહીં પણ ખંડ ખંડ રૂપે એ આકારો પ્રતિભાસતા હતા. હવે એનાથી રહિત જ્યારે એને આત્માનું જ્ઞાન થયું છે ત્યારે એને એક આકાર રૂપે અખંડ, જેમાં કોઈ ખંડ ખંડ નથી, એવું જ્ઞાન થઈ રહ્યું છે, એવું અનુભવાઈ રહ્યું છે. પરજ્ઞેયો હતા અને પરજ્ઞેયોના નિમિત્તથી તથા ક્ષયોપશમના વિશેષથી જ્ઞાનમાં જે અનેક ખંડ ખંડ રૂપ આકારો પ્રતિભાસતા હતા, એવા પ્રતિભાસમાં આવતા આકારો એ ખંડ ખંડ જ્ઞાનની પર્યાય હતી. એ ભારેન્દ્રિય, એમાં મતિ અને શ્રુત જ્ઞાન, ઇન્દ્રિયો દ્વારા જાણવું અને એનો અર્થ એ ઇન્દ્રિય ભાવેન્દ્રિય જે કરતી હતી તે પ્રમાણે આપણે દ્રવ્ય ઇન્દ્રિય અને ભાવેન્દ્રિય અને એના વિષયો એ બધાને ઇન્દ્રિય કહીએ છીએ. અને એનો આપણે વિસ્તાર પહેલા કરી ચૂક્યા છીએ કે ઇન્દ્રિયોનો જે વિષય છે તે આ દ્રવ્ય ઇન્દ્રિયો, આંખ નાક કાન જીભ સ્પર્શ, એ પાંચ દ્રવ્ય ઇન્દ્રિયો. અને એ દ્રવ્ય ઇન્દ્રિયોને જાણનારી એક એક ભાવેન્દ્રિય, એ દરેક ઇન્દ્રિયનું જ્ઞાન કરનારી, એનો દ્રવ્ય ઇન્દ્રિય દ્વારા જે જ્ઞાન થાય એને જાણનારી ભાવેન્દ્રિય, એ બધું ખંડ ખંડ હતું. એટલે એ ભાવેન્દ્રિય દ્વારા થતું જ્ઞાન ખંડ ખંડ જ્ઞાન હતું, એ ક્ષયોપશમિક જ્ઞાન હતું. એનાથી વિરુદ્ધ હવે જે જ્ઞાન છે તે, હવે જે જ્ઞાન થયું આત્માનું તે, એ અખંડ છે, ખંડ ખંડ નથી. અને એકમાત્ર એ જ્ઞાન આકારે એ અનુભવમાં આવે છે. આત્માનો જ્ઞાન આકાર એમાં અનુભવાય છે. પેલા ઇન્દ્રિયો દ્વારા જે આકાર અનુભવમાં આવતા હતા એ અનેક હતા, કેમ કે જ્ઞેયો અનેક હતા. અનેક જ્ઞેયો, તો અનેક જ્ઞેયોનું જ્ઞાન એટલે અનેક આકાર હતા. અહીંયા આત્માનું જ્ઞાન એટલે એક આકાર થયો. અને અખંડ એટલે અહીંયા કહે છે કે એટલે જ્ઞાનને અખંડ એવું વિશેષણ આપ્યું છે, આત્માના જ્ઞાનને અખંડ વિશેષણ આપ્યું છે. મતિ જ્ઞાન આદિ જે અનેક ભેદો કહેવાતા હતા તેમને દૂર કરતું ઉદય પામ્યું છે, તેથી ભેદના કથનોને તોડી પાડતું એમ કહ્યું છે. ભેદ હવે રહ્યા નથી, કેમ કે એ મતિ જ્ઞાન આદિ ભેદો હતા, એટલે મતિ શ્રુત આદિ જે ભેદ હતા એ ભેદની અહીંયા કોઈ વાત નથી. અહીંયા જે અનુભવાય છે એવા ભગવાન આત્માની વાત છે. એટલે એ ભગવાન આત્મા એ જ જ્ઞાન, એ જ્ઞાન હવે પ્રગટ્યું છે, એટલે ભગવાન આત્મા જે અનુભવમાં આવ્યો છે એની વાત છે. જો આ જ્ઞાન થાય છે, આ જ્ઞાન થાય છે ત્યારે પણ આપણે એને એમ તો કહીએ જ છીએ કે ભાવકૃત છે, ભાવકૃત પ્રગટ થયું. પણ એ ભાવકૃત એ જ્ઞાનની પર્યાય એની વાત નથી, પણ એમાં જે પ્રગટ થયું છે તે શું છે? તો એ ભગવાન આત્મા છે, એ જ્ઞાન સ્વરૂપી આત્મા છે, એને જ અહીંયા જ્ઞાન કહ્યું છે, એ પ્રગટ થયો છે. અહીંયા અત્યંત પ્રચંડ જ્ઞાન પ્રત્યક્ષ ઉદય પામ્યું છે એટલે એવો ભગવાન આત્મા એ અનુભવમાં આવ્યો છે. એટલે એની વાત કરતા અહીંયા એમ કહેવું છે કે મતિ જ્ઞાન આદિ જે અનેક ભેદો કહેવાતા હતા એનું પણ હવે કોઈ લક્ષ રહ્યું નથી, એ તરફ પણ હવે દ્રષ્ટિ રહી નથી, એનો વિકલ્પ પણ રહ્યો નથી કે આ કઈ રીતે અનુભવાય છે. એટલે એમ કહ્યું કે એ મતિજ્ઞાન આદિ જે અનેક ભેદો કહેવાતા હતા તેમને દૂર કરતું ઉદય પામ્યું છે. શું ઉદય પામ્યું છે? પોતાનું સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા અત્યારે એને અનુભવમાં આવે છે, એ ઉદયમાં આવ્યો છે. તેથી ભેદોના કથનોને તોડી પાડતું એમ કહ્યું છે. પરના નિમિત્તે રાગ આદિરૂપ પરિણમતું હતું, તે પરિણતિને છોડતું ઉદય પામ્યું છે. હવે કોઈ પરનું લક્ષ રહ્યું નથી એટલે પરના નિમિત્તે હવે કંઈ એ જ્ઞાન પરિણમતું નથી. અત્યારે સ્વનું લક્ષ થયું છે અને સ્વના લક્ષે જે અનુભવાય છે તે જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા જ્ઞાન રૂપે જ અનુભવાય છે. એટલે પરનું નિમિત્ત પણ નથી, પરનું લક્ષ પણ નથી, એટલે એને પરની પરિણતિને છોડી છે એમ કહેવામાં આવ્યું. પરના નિમિત્તથી રાગાદી રૂપ પરિણમતું નથી અને આ જ્ઞાન બળવાન છે તેથી અત્યંત પ્રચંડ કહ્યું છે. ભાવાર્થમાં અહીંયા કહે છે કે કર્મબંધ તો અજ્ઞાનથી થયેલી કર્તા કર્મની પ્રવૃત્તિથી હતો, એટલે કે અજ્ઞાનને કારણે, મિથ્યાત્વને કારણે એને કર્તા કર્મની પ્રવૃત્તિ હતી અને કર્તા કર્મની પ્રવૃત્તિને કારણે એને નવા નવા કર્મ બંધાતા હતા. હવે જ્યારે ભેદભાવ અને પરિણતિને દૂર કરી એકાકાર જ્ઞાન પ્રગટ થયું ત્યારે ભેદરૂપ કારકની પ્રવૃત્તિ મટી, તો પછી હવે બંધ શા માટે હોય? એટલે કે હવે બંધ હોઈ શકે જ નહીં. હવે એ ભેદરૂપ નથી, ભેદરૂપ નથી, હવે એ ભેદભાવ રહિત અભેદ ભગવાન આત્મા અખંડ ત્રિકાળી એનું જ્ઞાન થઈ રહ્યું છે. ત્યારે કોઈ ખંડ ખંડ જ્ઞાન નથી, અખંડ જ્ઞાન છે અને જે અનુભવમાં આવે છે તે બળવાન છે, પ્રચંડ એવું એ ભગવાન આત્માનું જ્ઞાન સ્વરૂપ છે. એ જ્યારે પ્રગટ થાય ત્યારે તે વખતે પરનું લક્ષ પણ નથી અને એવી પરના લક્ષે થતી પરિણતિ પણ નથી, એટલે પર પરિણતિ પણ નથી અને એમ થતા આશ્રવ પણ નથી અને એમ થતા દ્રવ્ય કર્મનો બંધ પણ પડતો નથી. આ વાતને અહીંયા બહુ સરસ રીતે શ્લોકમાં કહેવામાં આવી છે. એનો આપણે થોડો વધારે વિસ્તાર પૂજ્ય ગુરુદેવના પ્રવચનમાંથી લઈએ. પ્રવચન રત્નાકર ભાગ ચોથો, એમાં પાના નંબર 52 ઉપર કળશ 47 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. ગુરુદેવ અહીંયા કહે છે, શ્લોકને સમજાવતા અહીંયા કહે છે કે જુઓ, ગાથામાં ત્રણ બોલથી ભેદ જ્ઞાન સમજાવ્યું છે. ગાથા એટલે 72મી ગાથા. 72મી ગાથા આમાં ત્રણ ભેદથી જ્ઞાનની વાત કરવામાં આવી, ભેદ જ્ઞાનની વાત કરવામાં આવી. કોની વચ્ચે ભેદ જ્ઞાન? આત્મા અને આશ્રવો. આશ્રવો કેવા છે? આશ્રવો અસૂચિ છે એટલે અપવિત્ર છે. આશ્રવો આત્માથી વિપરીત છે એટલે કે જળ છે, ચેતન નથી. અને ત્રીજું આ દુઃખના કારણ છે. જ્યારે ભગવાન આત્મા શુચિ છે, પવિત્ર છે, ભગવાન આત્મા ચેતન છે, જ્ઞાન સ્વભાવી છે અને એ સુખનું કારણ છે, શાશ્વત સુખનું કારણ છે. એટલે એમ ત્રણ ભેદ દ્વારા આત્મા અને આશ્રવોને જુદા પાડ્યા અને એવું જુદા પાડનારું જે જ્ઞાન એ સ્વરૂપના લક્ષે થાય છે, ધ્રુવના લક્ષે થાય છે. અને એવું જે જ્ઞાન થયું છે એ ભેદ જ્ઞાન. અને એવું ભેદ જ્ઞાન થતાં પછી આશ્રવો રહેતા નથી, આશ્રવોથી નિવૃત્તિ થઈ જાય છે. એટલે એ 72મી ગાથા આની વાતને લઈને ગુરુદેવ કહે છે કે ગાથામાં ત્રણ બોલથી ભેદ જ્ઞાન સમજાવ્યું છે. પુણ્ય પાપના ભાવ અશુચિ છે, જળ છે, દુઃખરૂપ છે. એટલે આશ્રવો અશુચિ છે, જળ છે અને દુઃખરૂપ છે. અને ભગવાન આત્મા ત્રિકાળી, ધ્રુવ, અતિ નિર્મળ, અતિ પવિત્ર, વિજ્ઞાન ઘન સ્વરૂપ, આનંદરૂપ છે. આમ બંનેની ભિન્નતા જાણીને જે પર્યાય બુદ્ધિ દૂર કરીને સ્વભાવ સન્મુખ થાય છે તેને ભેદ જ્ઞાન પ્રગટ થાય છે. આવું ભેદ જ્ઞાન જેને અંતરંગમાં પ્રગટ થયું છે તે આત્માને પરપરિણીતીને છોડતું, વેદના કથનોને તોડી પાડતું આ અખંડ અને અત્યંત પ્રચંડ જ્ઞાન પ્રત્યક્ષ ઉદય પામ્યું છે. આ જ્ઞાન માટે હવે ગુરુદેવ આગળ કહે છે કે પરપરિણીતીને છોડીને ઉદય પામ્યું છે ને, એટલે હવે જ્ઞેય શું છે? કોઈ પર જ્ઞેય નથી, જ્ઞેય માત્ર એનું પોતાનું સ્વરૂપ જ છે. ભગવાન આત્મા જ એને જ્ઞેય છે, પર જ્ઞેય કોઈ હવે રહ્યા નથી. પરને એ જાણવા જતો નથી, પરનું લક્ષ્ય કરતો નથી, પરના લક્ષ્ય એ વિકલ્પો પણ કરતો નથી. નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાનું સ્વરૂપ એને ભાસે છે તો એમાં જ્ઞેય સ્વજ્ઞેય છે. એટલે કહે છે કે આ અખંડ અને અત્યંત પ્રચંડ જ્ઞાન પરપરિણીતીને છોડતું ઉદય પામ્યું છે. પરપરિણીતી એટલે વિકારોનો પુણ્ય પાપનો ભાવ, પરના લક્ષ્ય થતા જે ભાવ તે બધા વિભાવ ભાવ, વિકારી ભાવ, શુભ કે અશુભ ભાવ, એટલે પુણ્ય અને પાપના ભાવ, એ આશ્રવો એને કારણે બંધ પડે. પહેલા જે અનેક પ્રકારે પુણ્ય પાપના ભાવમાં રોકાઈ રહેતો હતો તે હવે સ્વભાવનો આશ્રય કરતા, સ્વભાવનો આશ્રય કર્યો છે એટલે કે ધ્રુવ તરફ દ્રષ્ટિ કરી અને ધ્રુવને જ્ઞેય બનાવી અને હવે ત્યાં એનું જ્ઞાન કરવા રહ્યો છે. એટલે હવે કોઈ વિકલ્પ રહ્યા નથી. નિર્વિકલ્પ ધ્યાનમાં એ પોતે પોતાના સ્વરૂપનું ધ્યાન કરે છે, જ્ઞાન સ્વભાવી આત્માને એ ધ્યાવે છે. એટલે એ પરપરિણીતીને છોડવા વાળો થયો છે. તે હવે સ્વભાવનો આશ્રય કરતા એ પરભાવોને છોડવા વાળો થયો છે અને એમ થતા અતિ પ્રચંડ જ્ઞાન ઉદય પામ્યું છે. એટલે કે પોતાનું જ્ઞાન સ્વરૂપ એને જણાયું છે, અનુભવાયું છે. પ્રચંડ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા એને એ જ્ઞાનની પર્યાયમાં અનુભવાઈ રહ્યો છે. એટલે એમ કહ્યું કે અતિ પ્રચંડ જ્ઞાન ઉદય પામ્યું છે. જો જ્ઞાન સ્વભાવી આત્મા છે, જ્ઞાન આત્માનો ગુણ છે, પણ એનું લક્ષ્ય કર્યું જ ન હોય તો એ ક્યાંથી ખ્યાલમાં આવે? એનો અનુભવ ક્યાંથી થાય? અહીંયા ભારતમાં આદિવાસી વિસ્તારમાં કોઈ આદિવાસી બિચારા બેઠા હોય એને ક્યાંથી ખ્યાલ આવે કે અમેરિકામાં હ્યુસ્ટનમાં શું ચાલી રહ્યું છે, નાસામાં શું ચાલી રહ્યું છે? એ પ્રવૃત્તિનો એને વિચાર વિકલ્પ પણ ક્યાંથી આવે? એનો અભ્યાસ કરે, એનું લક્ષ્ય કરે ને ત્યાં જઈને જુએ તો ખ્યાલ આવે કે શું પ્રવૃત્તિ થઈ રહી છે. બાકી તો એને શું ખ્યાલમાં આવે? જેને આત્માનું સ્વરૂપ પહેલા જાણ્યું, એનો વિશ્વાસ કર્યો, દ્રઢતા કરી અને પછી ઉપયોગને ત્યાં લઈ જઈ અને એને અનુભવ્યો, એને ખ્યાલમાં આવે કે ઓહો આવો આત્મા? એની ભવ્યતાનો ખ્યાલ એને આવે, બીજાને તો ક્યાંથી આવે? આથી પુસ્તકમાં વર્ણન કરીએ તો કંઈ એનો ખ્યાલ આવતો નથી. જેણે અનુભવ્યું છે એને એ ખ્યાલમાં આવ્યું છે, એટલે એમણે કરુણા કરી અને આપણને એ વાત સમજાવવા પ્રયત્ન કર્યો છે. અનેક પ્રકારે, વિવિધ પ્રકારે દલીલો કરીને, તર્ક કરીને, ગાથાઓ લખીને, શ્લોક લખીને, આ કળશ લખીને આપણને એ વાત સમજાવી છે કે ભાઈ અમે જે અનુભવ કર્યો છે એ જ્ઞાન શક્તિનો અનુભવ તો કોઈની સાથે તુલના ન થઈ શકે એવો અતુલ્ય છે, એના કોઈ મૂલ્યાંકન ન થઈ શકે એવો અમૂલ્ય છે, એ અદ્ભુત છે, એ અલૌકિક છે. એમાં કોઈ લૌકિક પદાર્થ સાથે એ અનુભવને જોડી શકાય નહીં કે કોઈ લૌકિક પદાર્થ દ્વારા એ અનુભવની તુલના કરી એને કહી શકાય નહીં કે આવો કે આનાથી વધારે કે એમ પણ ન કહી શકાય. એવો અનુભવ અમને થયો છે, એવા જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્માનો અમને અનુભવ થયો છે. તું પણ એ માર્ગે જા અને એવો અનુભવ કર. એટલા માટે અમૃતચંદ્રાચાર્ય ભગવાન પોતાના અનુભવની વાત કરતા આ કળશમાં કહે છે કે એ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા ઉદયમાં આવ્યો છે, એટલે એ શક્તિ રૂપે પ્રચંડ જ્ઞાન ઉદયમાં આવ્યું છે. જ્ઞાન ઉદયમાં આવ્યું એટલે એ તે સમયની પર્યાયમાં એ જ્ઞાન આવ્યું છે. એ જ્ઞાન એટલે ભગવાન આત્મા પ્રચંડ શક્તિમાન એ અનુભવાઈ રહ્યો છે. હું અખંડ એક જ્ઞાયક સ્વરૂપ છું, એવી દ્રષ્ટિ થતા રાગ મારું કર્તવ્ય છે એ દ્રષ્ટિ છૂટી ગઈ, એટલે શુભ ભાવ કરવા વાળો હું છું કે અશુભ ભાવ કરવા વાળો હું છું એ વાત છૂટી ગઈ, એ વાત હવે રહેતી જ નથી, અને એ રીતે એ રાગથી ભિન્ન પડીને અતિ તીક્ષ્ણ જ્ઞાન પ્રગટ થયું. ભગવાન આત્મા ચિત્ત શક્તિ રૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાન શક્તિ છે, ચેતન છે. પણ પુણ્ય પાપની રૂચિના કારણે એને શુભાશુભ ભાવની જ રૂચિ છે, એને ખ્યાલ જ નથી કે આ મારો ભાવ નથી, આ અશુદ્ધ ભાવ છે, આ વિભાવ ભાવ છે, એ શુભ ને અશુભ ભાવ છે. એને લીધે થઈને પુણ્ય ને પાપના બંધ પડે છે, અને એ ધર્મ નથી, એ ધર્મ માનીને એમાં જોડાય છે, એ મિથ્યાત્વને કારણે એમાં જોડાય છે, એમાંથી એને સુખની પ્રાપ્તિ કરવી છે એટલે એમાં જોડાય છે, અને એવી રૂચિ કરીને રહ્યો છે. એને સમજાવે છે કે ભાઈ એ રૂચિને છોડ, તને પુણ્યની રૂચિ હોય તો એને પણ છોડ, પુણ્યને કારણે તને ભવની પ્રાપ્તિ થશે, મુક્તિની પ્રાપ્તિ નહીં થાય. તારું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, એની પ્રાપ્તિ કરવાનો માર્ગ અનેરો છે, જુદો છે. મહાપુરુષોએ એ માર્ગ અપનાવ્યો છે અને એમણે પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ પર્યાયમાં કરી લીધી છે. જે શક્તિ અપેક્ષાએ પડ્યું હતું એને હવે વ્યક્તતા કરી અને પર્યાયમાં એમણે પ્રગટ કરી દીધું છે. તું પણ એમ કરી શકે એવો છો. એટલે અહીંયા એ વાત કરે છે કે એક અખંડ જ્ઞાયક સ્વરૂપ છું, એવી દ્રષ્ટિ થતા રાગ હું નહીં, રાગ કરવા વાળો હું નહીં, રાગથી મને લાભ નહીં, એમ દ્રષ્ટિ છૂટી જાય છે. માત્ર શુદ્ધ ભાવ છે એ જ મારું પરિણમન છે, શુદ્ધ ભાવે પરિણમન કરતા મને શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે, અને એમ એ રાગથી ભિન્ન પડીને એ પોતાના જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માને અનુભવે છે, એટલે તીક્ષ્ણ જ્ઞાન પ્રગટ થયું એમ કહેવાય છે. ભગવાન આત્મા ચિત્ત શક્તિરૂપ છે, સદાય ચેતન 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 છે, પણ એ પુણ્ય પાપની રૂચિને કારણે એને એ જણાતું નથી, એને ખ્યાલમાં આવતું નથી, દ્રષ્ટિમાં આવતું નથી. પુણ્ય પાપની રૂચિના કારણે ચિત્ત શક્તિ રોકાઈ ગઈ હતી. અરે વિકાર, રાગ મારું કર્તવ્ય, દયા દાન વ્રત મારા કાર્ય, એ બધા વિકલ્પો એ મારા કાર્ય, એમ માનતા ચિત્ત શક્તિ ઢંકાઈ ગઈ હતી. પોતાનું સ્વરૂપ શુદ્ધ છે, ત્રિકાળી સ્વરૂપ છે, પોતે એક નાયક છે, એ વાત તરફ એને લક્ષ્ય આપ્યું જ ન હતું એટલે એની ચિત્ત શક્તિ ઢંકાઈ ગઈ હતી. પરંતુ અખંડ એકરૂપ ચિદાકાર ચૈતન્યમય આત્માની દ્રષ્ટિ કરતા, ધ્રુવ તરફ ઢળતા, ઉપયોગને આત્મા તરફ વાળતા, એ રાગની રૂચિ છૂટી ગઈ, એનો મહિમા પણ ચાલ્યો ગયો. હવે શુભભાવનો મહિમા રહ્યો નથી, પુણ્યનો પણ મહિમા રહ્યો નથી, અને જ્યારે એ પોતે પોતાના સ્વરૂપમાં જાય છે તો તેને પ્રચંડ જ્ઞાન શક્તિ પ્રગટ થાય છે એવો આત્મા એને અનુભવાય છે. આમ શક્તિ જે હતી અંદરમાં પડી હતી તે પ્રગટ થઈ, અને એ જે દશા છે એ ધર્મની દશા છે, એ ધર્મ છે, એ મોક્ષનો માર્ગ છે, એ પરિણમન છે, તે શુદ્ધ નિર્મળ પરિણમન છે. એ પર્યાય જે થઈ તે સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની એ પર્યાય છે, અને એમાં જ સ્થિરતા કરે છે, અને એવી અસંખ્ય પર્યાયો એવી ને એવી શુદ્ધ નિર્મળ થયા જ કરે છે, થયા જ કરે છે, થયા જ કરે છે, એમ સ્થિરતા થાય છે તો એ નિશ્ચય ચારિત્રની પર્યાય છે. જે જ્ઞાન પહેલા પરનું લક્ષ કરી અને પરમાં અટકતું હતું એ હવે ગુલાટ ખાઈને અંદરમાં ગયું છે, અંદર તરફ વળ્યું છે, એટલે એ જ્ઞાનની પર્યાય હવે સ્વમાં સ્થિત થઈ છે, એટલે જેવો સ્વભાવ છે એવા સ્વભાવને અનુભવે છે, એટલે સ્વભાવ ભાવમાં સ્થિત થયું, અને એનું નામ જ ધર્મ છે, એ જ મોક્ષનો માર્ગ છે. વળી જ્ઞાનની આગળ વાત કરતા ગુરુદેવ કહે છે કે અખંડ અને અત્યંત પ્રચંડ જ્ઞાન ભેદના કથનોને તોડી પાડતું પ્રગટ થયું છે. ભેદના કથનોને તોડી પાડતું પ્રગટ થયું છે એટલે કોઈ ભેદ નથી, કે જે અનુભવાય છે એમાં કોઈ ભેદ નથી, એ પ્રચંડ શક્તિ રૂપે જ્ઞાન અનુભવાય છે, એમાં કોઈ ભેદ નથી. અખંડ એક રૂપ જ્ઞાયક ઉપર દ્રષ્ટિ જતા ભેદવાદ ખંડ ખંડ થઈ જાય છે અને અખંડ જ્ઞાન પ્રગટ થાય છે. એટલે કે ભેદ રહેતો જ નથી, વેદના તો ભૂક્કા બોલી જાય છે, ખંડ ખંડ કોઈ વસ્તુ રહી જ નથી. અખંડ જ્ઞાન પ્રગટ થાય છે. જો આ કેવળ જ્ઞાનની વાત નથી, કેવળ જ્ઞાન તો પર્યાય છે. અહીં અહીં તેની વાત લેવી છે, પર્યાયની નથી વાત લેવી. અહીંયા તો દ્રવ્યનો અનુભવ છે એની વાત લીધી છે. દ્રવ્ય કેવું છે, જે દેખાય છે અનુભવાય છે. અહીં તો અખંડ જ્ઞાન પ્રગટ થાય છે એમ વાત છે. એકલું જ્ઞાન 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 ચૈતન્ય સામાન્ય એક સદસ્ય ધ્રુવ સ્વભાવ જેમાં પર્યાયનો અભાવ છે તે પ્રગટ થાય છે. શું વાત કરી છે ગુરુદેવે? અનુભવનારી પર્યાયની વાત નથી કરી, પણ જે અનુભવનારી પર્યાય છે એને શું અનુભવ થાય છે એની વાત કરી છે. જ્યાં દ્રષ્ટિ કરી છે, જે જ્ઞેય અત્યારે છે એ જ્ઞેયની વાત કરી છે. અત્યારે શું છે જ્ઞેય? એનું પોતાનો ત્રિકાળિક નાયક સ્વભાવી ભગવાન આત્મા. અને એ કેવો છે? તો કે પ્રચંડ જ્ઞાન શક્તિરૂપ છે. બહુ સરસ વાત છે, એની અહીંયા વાત કરી છે. અને જ્ઞાન શક્તિરૂપ ભગવાન આત્મા જ્યારે એ વર્તમાન જ્ઞાનની પર્યાયમાં અનુભવાય છે તો શું હોય છે એ વાત કરી છે. અહીંયા પર્યાયની વાત નથી, એ સમ્યક દર્શનની પર્યાય કે કેવળ જ્ઞાનની પર્યાય કે પર્યાયની વાત નથી, પણ પર્યાયમાં જે અનુભવાય છે એની વાત. એકલું જ્ઞાન 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 ચૈતન્ય સામાન્ય એક સદસ્ય ધ્રુવ સ્વભાવ જેમાં પર્યાયનો અભાવ છે એવો ભગવાન આત્મા પ્રગટ થાય છે, એ જ્ઞાન શક્તિ એને અનુભવમાં આવે છે એની વાત છે. હવે આ વાત ચાલતી હોય ત્યાં પછી ભેદની વાત ક્યાં રહી? એમાં મતિશ્રુત જ્ઞાન ને આ બધી વાત ક્યાં આવી? એટલે કહે છે કે મતિશ્રુત જ્ઞાન આદિ જે ખંડ ખંડ રૂપ ભેદો હતા તેમને દૂર કરતું મટાડતું અખંડ જ્ઞાન ઉદય પામ્યું છે. એ બધા જ્ઞાનના ભેદો નથી પ્રભુ, જ્ઞાન તો જ્ઞાન જ છે. ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે, તે જ્ઞાનની આ વાત ચાલે છે. એ બધું તો બહારમાં પડ્યું છે, એ તો બધું બહારમાં છે. એ જ્ઞાનની પર્યાય જે છે ખરેખર તો એના એ ભેદ છે. શુદ્ધ જ્ઞાન, મતિ જ્ઞાન, કેવળ જ્ઞાન. અહીંયા તો ત્રિકાળ ભગવાન આત્મા જે જ્ઞાન સ્વભાવી એ જ્ઞાન જે અંદરમાં પડ્યું છે, જે એને અનુભવાય છે એની વાત છે. એટલે એ વાત આવતી હોય ત્યારે પછી ક્યાં એ ભેદ એને અનુભવમાં આવે? ક્યાં ખંડ ખંડ પણ રહ્યું છે? અંદર એ જ્ઞાન ગુણને કારણે એ જ્ઞાન 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 એવો જે અમૂલ્ય ખજાનો એને અંદરમાંથી જે પ્રાપ્ત થયો છે એમાં પછી કંઈ બીજું હોતું નથી. એક મોટો જ્ઞાનનો ધોધ એને અંદરમાં અનુભવાઈ રહ્યો છે, એની અંદર બીજું કંઈ હોતું નથી. એમાં કોઈ ખંડ ખંડ નથી, કોઈ ભેદ નથી. મતિશ્રુત જ્ઞાન આદિના જે ભેદ વગેરે પણ નથી રહેતા, અખંડ જ્ઞાન ઉદય પામ્યું છે. અભેદની દ્રષ્ટિમાં ભેદવાદ મટી જાય છે. અભેદ ભગવાન આત્મા એની દ્રષ્ટિ થતાં બીજું કંઈ રહેતું નથી. ઓછા ઉગાડને લઈને જ્ઞેયના નિમિત્તથી જ્ઞાનમાં જે ખંડ પડતા હતા, ઓછો ઉગાડ ક્યારે ક્યારે ઓછો ઉગાડ હતો? પરનું લક્ષ કરતો હતો ત્યારે, શુભ ભાવે વર્તો હતો ત્યારે પણ એને ઓછો ઉગાડ હતો. ઓછા ઉગાડને લઈને જ્ઞેયના નિમિત્તથી જેવું જ્ઞેય છે એવું એને ખંડ ખંડ જ્ઞાન થતું હતું. પણ એમાં જ્ઞેય તો નિમિત્ત કારણ હતું, જ્ઞાન તો એની પોતાની શક્તિને કારણે થતું હતું. દરેક સમયે સમયે જે જ્ઞાન થાય છે એ જ્ઞાન કરવા વાળી જ્ઞાનની પર્યાય એ પરનું લક્ષ કરે છે. એમાં નિમિત્ત શું છે? એમાં જ્ઞેય શું છે? એ પર છે, પર પદાર્થ એમાં એ જ્ઞેય છે, એ નિમિત્ત કારણ છે. એનું જ્યારે જ્ઞાન કરે છે કે આ કોમ્પ્યુટર છે, આ પુસ્તક છે, આ ટેબલ છે, તો એ ટેબલ પુસ્તક કે કોમ્પ્યુટર છે તે પર પદાર્થ છે, એ નિમિત્ત કારણ છે. અને આપણે જાણીએ છીએ કે નિમિત્ત કંઈ કરતું નથી. પુસ્તક છે માટે કંઈ પુસ્તકનું જ્ઞાન થાય છે, કોમ્પ્યુટર છે માટે કોમ્પ્યુટરનું જ્ઞાન થાય છે, ખુરશી છે માટે ખુરશીનું જ્ઞાન થાય છે, ટેબલ છે માટે ટેબલનું જ્ઞાન થાય છે, એમ નથી. એનું જ્ઞાન થવાની એ ક્ષણ છે, એટલે એ ક્ષણે એનું જ્ઞાન થાય ત્યારે એ પેલું જે રહ્યું છે બહારમાં એ નિમિત્ત છે, એ નિમિત્ત છે, તે જ્ઞેય છે. કોઈ પણ પદાર્થને જ્ઞેય ક્યારે કહેવામાં આવે કે એને કોઈક જાણનાર હોય ત્યારે એ જ્ઞેય કહેવાય. બીજી રીતે કહીએ તો પદાર્થ માત્ર જે છે એ કોઈના ને કોઈના જ્ઞાનમાં આવે છે માટે એ જ્ઞેય કહેવામાં આવે છે. એમાં પ્રમેત્વ નામનો ગુણ છે એટલે કે જણાઈ શકે એવો એનામાં ગુણ છે એટલે જણાય છે. કોને જણાય છે? જ્ઞાનીને એ જણાય છે. ભલે આપણને કદાચ નથી જણાતું, પણ ભગવાનને તો એ જણાય છે ને, સર્વજ્ઞને તો જણાય છે ને, એટલે એને જ્ઞેય કહેવાય. તો એવા જ્ઞેયો કેટલા જ્ઞેય? પદાર્થ માત્ર જ્ઞેય છે. એ બધા જ્ઞેય એના નિમિત્તે જે જ્ઞાન થાય છે એ તો આત્માનું પોતાનું જ્ઞાન છે. એ શબ્દ એ જ્ઞાન કરવા વાળી પર્યાય આત્માની પોતાની છે, પણ એ પર્યાય જુદી જુદી થાય છે ત્યારે એનું લક્ષ્ય બહારમાં છે. એનો ઉપયોગ જે છે બહારમાં ભટકે છે. એક જ્ઞેયથી બીજા જ્ઞેય, બીજા જ્ઞેયથી ત્રીજા જ્ઞેય, ચોથા જ્ઞેય, એમ પણ પદાર્થો છે એમાં પણ એક પદાર્થ તરફ પણ એ રહેતો નથી. એ રીતે અનેક જ્ઞેયો છે. અનેક જ્ઞેયોને જાણવા વાળું એ ખંડ ખંડ જ્ઞાન હતું. એટલે જ્ઞેયો છે એ તો નિમિત્ત કારણ છે. જ્ઞેયો છે માટે જ્ઞાન થાય છે નથી, એ તો નિમિત્ત કારણ છે. જ્યારે એવું જ્ઞેયોનું જ્ઞાન થવાનું છે ત્યારે એને એ જ્ઞેય નિમિત્ત કહેવામાં આવે છે. એની અહીંયા વાત કરે છે કે ઓછા ઉઘાડને લઈને જ્ઞેયના નિમિત્તથી જ્ઞાનમાં જે ખંડ પડતા હતા, જ્ઞાનની અંદર ખંડ પડવાનું કારણ શું હતું? કે અનેક જ્ઞેયો અને અનેક જ્ઞેયોના નિમિત્તે થતું અનેક પ્રકારનું જ્ઞાન, એટલે ખંડ ખંડ જ્ઞાન હતું. એક મિનિટમાં 50 જગ્યાએ એ જતો, જેટલી જગ્યાએ દ્રષ્ટિ ફેરવે અથવા તો કાનથી સાંભળે કે વિકલ્પ કરે એટલી જગ્યાનું એ જ્ઞાન કરતો. એક સેકન્ડમાં અહીંયા સુરતમાં હોય ને બીજી સેકન્ડે ડલાસમાં ને ત્રીજી સેકન્ડે ટેમ્પામાં હોય. એક મિનિટની અંદર તો 50 જગ્યાએ ઘૂમી વળે. એનો ઉપયોગ 50 જગ્યાએ ઘૂમી વળે અને 50 જગ્યાને એ જ્ઞેય બનાવે, એમ અનેકને એ જ્ઞેય બનાવે છે ત્યારે એ જ્ઞાન ખંડ ખંડ જ્ઞાન છે. એની વાત કરી છે કે ઓછા ઉઘાડને લઈને જ્ઞેયના નિમિત્તથી જ્ઞાનમાં જે ખંડ પડતા હતા, જે ખંડરૂપ જ્ઞાન આકારો પ્રતિભાસતા હતા, જે ખંડરૂપ જ્ઞાન આકારો પ્રતિભાસતા હતા, તે હવે જ્ઞાયકમાં દ્રષ્ટિ સ્થિર થઈ એટલે એક જ જ્ઞેય થયું. ભગવાન આત્માને જ્ઞેય બનાવે છે ત્યારે હવે ખંડ ખંડ જ્ઞાન રહેતું નથી, અખંડપણે એ જ્ઞાન ઉદયમાં આવે છે. અર્થાત એક જ્ઞાન માત્ર વસ્તુ જ જ્ઞાનમાં જણાવા લાગી છે. એક જ વસ્તુ જણાય છે, પહેલા અનેક વસ્તુ જણાતી હતી એટલે એને એક ખંડ ખંડ રૂપ જ્ઞાન આકારો પ્રતિભાસતા હતા એમ કહ્યું. જ્ઞાન આકાર જે જ્ઞાનની પર્યાય એ પરને જાણવા વાળી થઈ હતી એ જ્ઞેય આકાર થઈ છે એમ કહીએ છીએ, ત્યારે પેલા જે છે તે જ્ઞેયો છે તે જ્ઞાન આકાર થયા એમ કહેવાય. અને એમ જે થતું હતું એની જગ્યાએ હવે જ્યારે આત્માનું લક્ષ્ય થઈ અને આત્માને જ્ઞેય બનાવ્યો છે ત્યારે હવે એ અનેક પ્રકારે થતું નથી, એટલે અખંડપણે એક આકારે એ ભગવાન આત્મા એમાં જણાય છે. એટલે ભગવાન આત્મા હવે એ જ્ઞાન આકાર એ ભગવાન આત્માનું જ અહીંયા અવલોકન થાય છે, એ જ અનુભવમાં આવે છે, એ જ જ્ઞાનની પર્યાય એને જ જાણે છે. એક જ્ઞાન માત્ર વસ્તુ જ જ્ઞાનમાં જણાવા લાગી છે એટલે કોઈ જ્ઞાનના ભેદની અહીંયા વાત નથી, કોઈ પર્યાયની અહીંયા વાત નથી. ભગવાન આત્મા જે જણાય છે એની અહીંયા વાત લીધી છે. પેલું પરનું લક્ષ કરતા અનેક આકાર થતું જ્ઞાન હવે સ્વનું લક્ષ કરતા એક આકાર થયું છે. અને એ એક આકાર જ્ઞાન કેવું છે એનું આખું વર્ણન અહીંયા લીધું છે કે એ પ્રચંડ છે, શક્તિ રૂપે છે, અને એ જયારે પ્રગટ થાય ત્યારે બીજું કઈ ઉભું રહેતું નથી. હું અખંડ એક જ્ઞાયક મૂર્તિ ભગવાન છું એમ દ્રષ્ટિ થતા વિકાર તો દૂર રહો, મતિશ્રુત અવસ્થાના જ્ઞાનના ભેદો પણ બહાર રહી જાય છે. એકલો અખંડ જ્ઞાયક ભગવાન જ જણાય છે. આ તો અનુભવની વાત છે પ્રભુ, કેવો અનુભવ થાય છે એ વર્ણન કરી દીધું. અત્યાર સુધી વારંવાર અનુભવ અનુભવ એમ કહ્યું અને ક્યાંક ક્યાંક કેવું અનુભવાય છે એની વાત પણ કરી લીધી છે. અગાઉ પણ એવી એક શ્લોકમાં આવી વાત આવી છે, અહીંયા પણ એ વાત કરી છે કે આ ભગવાન આત્મા અનુભવાય છે. જ્ઞાનની વાત અહીંયા કરીને કહી છે, એવો ભગવાન આત્મા અનુભવમાં આવે છે. બહુ સરસ વાત કરી છે. આગળ અહીંયા 53મા પાના ઉપર હવે કહે છે કે નનુ અહો, આ ભગવાન આત્મા જયારે અનુભવમાં આવ્યો ત્યારે હવે જે બીજી વાત જે છે શ્લોકની અંદર એ કહે છે કે એમ થયું એટલે હવે શું થાય છે એનું ફળ કહે છે કે નનુ અહો ઈ આવા જ્ઞાનમાં કર્તૃ કર્મ પ્રવૃત્તિ પરદ્રવ્યના કર્તા કર્મની પ્રવૃત્તિનો કથમ અવકાશ, અવકાશ કેમ હોય શકે? આવું જ્ઞાન પ્રગટ થયું હોય તો પછી કર્તા કર્મની પ્રવૃત્તિનો અવકાશ હોય કેવી રીતે? એ હોય શકે જ નહીં. વસ્તુ અખંડ એકરૂપ ચૈતન્ય સ્વભાવમય છે. વસ્તુ એટલે ભગવાન આત્મા એકરૂપ ચૈતન્ય સ્વભાવમય છે, જ્ઞાન સ્વભાવમય છે. તેમાં કોઈ એવી શક્તિ નથી, તેમાં કોઈ એવો ગુણ નથી કે જે વિકાર કરે, વિકાર કરાવે. આવા શક્તિમાન દ્રવ્ય ઉપર દ્રષ્ટિ પડતા જ્ઞાનની વર્તમાન દશા જ્ઞાતા દ્રષ્ટા ભાવે પ્રગટ થઈ છે, એટલે કે એને જ્ઞાનની પર્યાયની અંદર ભગવાન આત્મા જણાય છે. ત્યારે આવા જ્ઞાનમાં કર્તા કર્મની પ્રવૃત્તિને અવકાશ જ ક્યાં છે? નાયક સ્વરૂપ ત્રિકાળીમાં સ્વને લક્ષે જ્યારે પોતાના સ્વરૂપનું જ્ઞાન અને ભાન થાય છે ત્યારે એ સ્વ પરને પ્રકાશવા વાળું છે ને, એ સ્વને જયારે પ્રકાશી રહ્યું છે ત્યારે એ પ્રચંડ શક્તિનો અનુભવ થાય છે. ત્યારે એ કર્તા કર્મની પ્રવૃત્તિ ક્યાંથી હોય? નાયક સ્વરૂપ ત્રિકાળીમાં સ્વપરને પ્રકાશે એવી ત્રિકાળ એની શક્તિ છે. ત્રિકાળને જાણે, ત્રણેય કાળને જાણે એવી એમાં શક્તિ છે. અને નિયમસારમાં આવે છે કે ત્રિકાળ જ્ઞાન દર્શનનો ઉપયોગ એ ત્રિકાળને જાણે જ છે. ત્રિકાળ ત્રણેય કાળ રહેતો જ્ઞાન દર્શનનો ઉપયોગ એ ત્રણેય કાળ ને જાણે જ છે. વસ્તુનો સ્વભાવ આવો છે એની વાત છે, અને આ પરિણમન રૂપે ઉપયોગ છે એની વાત નથી. પરિણમનની વાત ત્યાં નથી લીધી, એ ત્રિકાળની વાત લીધી છે. ત્યાં નિયમસારમાં જે વાત લીધી છે એમાં તો ત્રિકાળ જ્ઞાન દર્શનનો ઉપયોગ, ત્રિકાળ જ્ઞાન દર્શનનો ઉપયોગ લીધો છે, એ પરિણમન રૂપ ઉપયોગની વાત નથી ત્યાં લીધી. એટલે ત્રિકાળ જ્ઞાન દર્શનનો ઉપયોગ એ ત્રિકાળને જાણે જ છે એવો વસ્તુનો સ્વભાવ છે એ વાત ત્યાં લીધી છે. આ પરિણમન રૂપ ઉપયોગ છે એની વાત નથી. નિયમસારમાં જે આ વાત છે એમાં જે બદલાય છે, પરિણમન થાય છે એ ઉપયોગની વાત નથી. ત્રિકાળી વસ્તુને જાણવાનો સ્વભાવ ત્રિકાળ શક્તિ રૂપે છે એમ વાત ત્યાં લેવામાં આવી છે. સ્વરૂપ ત્રિકાળ છે અને એને જાણવા વાળો સ્વભાવ એ પણ ત્રણેય કાળ એવો ને એવો જ છે એમ ત્યાં લીધું છે. શક્તિ રૂપે ભગવાન આત્મા પડ્યો છે અને એ શક્તિની સાથે એવી શક્તિ પણ ત્રણેય કાળ રહેલી છે કે જે એને જાણે એમ વાત લીધી છે ત્યાં. પરિણતિ રૂપની વાત નથી. ત્રિકાળી વસ્તુને જાણવાનો સ્વભાવ પણ ત્રિકાળ શક્તિ રૂપે છે એ વાત છે. પરિણતિ રૂપે જાણે એ નહીં, એ બધી સૂક્ષ્મ વાત ત્યાં નિયમસારમાં એ વાત લીધી છે. અહીંયા તો કહે છે કે જ્ઞાન સ્વભાવના પરિણમનમાં રાગનું કર્તાપણું અને રાગનું કર્મપણું એવો અવકાશ કેવી રીતે હોઈ શકે? એવો અવકાશ હોઈ શકે જ નહીં. અહીંયા પરિણતિ એવી થઈ છે, પોતાના સ્વભાવ જ્ઞાન સ્વભાવને જાણવાવાળી થઈ છે ત્યારે કર્તા કર્મની પ્રવૃત્તિને કોઈ ચાન્સ નથી, કોઈ અવકાશ નથી, એ ત્યાં ઉદ્ભવી શકે જ નહીં, કર્તા કર્મની પ્રવૃત્તિ થાય જ નહીં. સ્વનો આશ્રય લઈને જે જ્ઞાન શ્રદ્ધાન પ્રગટ થયું તેમાં આખો આત્મા જણાયો, શ્રદ્ધામાં આવ્યો તે જ્ઞાન જે પર્યાયમાં રાગની અશુદ્ધતા છે કે જે અશુદ્ધતાની પરિણતિ છે તેને વ્યવહારે જાણે, જે જ્ઞાન વ્યવહારથી એમ કહેવાય કે એ પોતાનામાં રહેલી અશુદ્ધિને જાણે છે અને એમ જાણે છે તો એવો એ વ્યવહાર છે તે જાણેલો પ્રયોજનવાન છે. 12મી ગાથામાં જે વાત આવી હતી, પરંતુ જ્યારે એ પોતે અનુભવે છે ત્યારે તો ભગવાન આત્મા જ એના અનુભવમાં આવે છે. અને એમ એ જાણવા વાળો જે થાય છે તો પણ ભગવાન આત્મા ક્યારેય રાગનો કરતા તો થતો જ નથી. રાગનો પણ એ જાણવા વાળો છે ત્યારે પણ એ રાગનો કરતા થતો નથી કે રાગ એનું કાર્ય થતું નથી. અને એવા કરતા કર્મની પ્રવૃત્તિનો જ્યારે એને જ્ઞાન પ્રગટ થયું છે ત્યારે તો શું અવકાશ હોય, એ વસ્તુ હોય જ નહીં. અનાદિની આવી પોતાની સર્વજ્ઞ સ્વભાવી ચીજ છે પણ એને એ ભૂલી ગયો છે, એને એ ભૂલી ગયો છે એટલે આ બધી મુશ્કેલી છે. પાના નંબર 54 ઉપર આગળ કહે છે કે અરે ભાઈ, પ્રત્યેનું જ્ઞાન જાણવાનું કામ કરે કે કરતા કર્મની પ્રવૃત્તિનું કામ કરે? કેટલું સરસ રીતે સમજાવી દીધું. જ્યારે એ પોતે પ્રચંડ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માને જાણવા લાગ્યો છે ત્યારે એ કામ કરી રહ્યો છે, તો એ વખતે કરતા કર્મની પ્રવૃત્તિનું ક્યાંથી એ કામ કરશે? પરદ્રવ્યનું લક્ષ કરીને કરતા કર્મની પ્રવૃત્તિ એ ક્યાં કરવાનો છે? એટલે એ પરિણતિને છોડે છે એમ કહેવામાં આવ્યું. એટલે એવા એ જ્ઞાનમાં કરતા કર્મની પ્રવૃત્તિ છે જ નહીં, કે પોતે કરતા થતો નથી કે પરના કાર્યો કરે છે એમ કહેવાય છે એ પણ કરતો નથી. એ તો બધું અજ્ઞાન અવસ્થા હતી, કરતા કર્મની પ્રવૃત્તિ હવે એને અટકી ગઈ છે. 55માં પાના ઉપર અહીંયા કહે છે ત્રીજા પેરેગ્રાફમાં કે જ્ઞેયોના નિમિત્તથી તથા ક્ષયોક્ષમના વિશેષથી જ્ઞાનમાં જે અનેક ખંડરૂપ આકારો પ્રતિભાસતા હતા તેમનાથી રહિત જ્ઞાન માત્ર આકાર હવે અનુભવમાં આવ્યો તેથી અખંડ એવું વિશેષણ જ્ઞાનને આપ્યું છે. આનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે જો 31મી ગાથામાં આવ્યું છે કે જેઓ વિષયોને ખંડ ખંડ ગ્રહણ કરે છે એવી ભાવેન્દ્રિયો જ્ઞાનને ખંડ ખંડ રૂપ જણાવે છે. આ વાત આપણે જાણીએ છીએ કે ભાવેન્દ્રિય દ્વારા એ જ્ઞાન ખંડ ખંડ રૂપે પરિણમે છે. જે જે ઇન્દ્રિય છે એ ઇન્દ્રિયનો વિષય એને જણાવનારું જે જ્ઞાન છે એ ભાવેન્દ્રિય એ ખંડ ખંડ રૂપે છે, ક્ષયોક્ષમિક જ્ઞાન રૂપે છે. એટલે જેઓ વિષયોને ખંડ ખંડ ગ્રહણ કરે છે એવી એ ઇન્દ્રિયો, એ મતિ અને શ્રુત બંનેની વાત અહીંયા લેવી છે. એટલે અહીંયા સ્થિતિ ભાવેન્દ્રિયથી વાત કરી, જાણનારી જે દ્રવ્ય ઇન્દ્રિય અને એના દ્વારા શું જણાયું એ ભાવેન્દ્રિય. એટલે જેઓ વિષયોને ખંડ ખંડ ગ્રહણ કરે છે એવી ભાવેન્દ્રિયો જ્ઞાનને ખંડ ખંડ રૂપ જણાવે છે. ખંડ ખંડ ને જાણે છે એ બીજી વાત, પણ જ્ઞાનને ખંડ ખંડ રૂપ જણાવે છે. ખંડ ખંડ રૂપ જાણે છે એટલે એક ને જાણે છે, અડધું જાણે છે, ઓછું જાણે છે, પછી વધારે જાણે છે એમ નહીં, એ વાત તો જુદી. પણ અહીંયા તો એમ કહે છે કે એ ખંડ ખંડ રૂપ જણાવે છે, પણ જ્ઞાનને ખંડ ખંડ રૂપ જણાવે છે એમ ત્યાં કહ્યું છે. જ્ઞાન વસ્તુ તો ત્રિકાળ અખંડ છે, જ્ઞાન વસ્તુ તો ત્રણેય કાળે એ અખંડ છે અને એને અહીંયા ખંડ ખંડ રૂપ જણાવે છે એમ ત્યાં વાત કરવામાં આવી છે 31મી ગાથામાં. પણ જ્ઞેયોના નિમિત્તે જ્ઞાનમાં અનેક ખંડ રૂપ આકારો પ્રતિભાસે છે. જ્ઞાન વસ્તુ એક છે પણ એ જ્ઞેયોના નિમિત્તે જ્ઞાનમાં અનેક ખંડ રૂપ આકારો પ્રતિભાસે છે. પરંતુ ખરેખર શું છે? ભગવાન આત્માનું લક્ષ કરવામાં આવે તો એ જ્ઞાન આકાર એક જ છે. આ પરનું લક્ષ એ પરનું નિમિત્ત કારણ થતા એ જ્ઞાન જે છે તે ખંડ ખંડ રૂપ દેખાય છે, ખંડ ખંડ રૂપ આકારો પ્રતિભાસે છે. પરંતુ ભગવાન આત્માનું લક્ષ કરતા જે ત્રિકાળી એક વસ્તુ છે એનું જ્ઞાન કરતા એને જ્ઞેય બનાવતા એ અખંડ એક રૂપ જણાય છે. એટલે જ્ઞાનનું કેવું સ્વરૂપ છે એની અહીંયા વાત કરી છે. જ્ઞાન વસ્તુ અખંડ છે, ત્રિકાળ છે, એ જ્ઞાન વસ્તુ કેવી છે એની વાત કરી છે. જ્ઞાન વસ્તુ તો ત્રિકાળ અખંડ છે પણ જ્ઞેયોના નિમિત્તે જ્ઞાનમાં અનેક ખંડરૂપ આકારો પ્રતિભાસે છે. પરંતુ જ્યાં જ્ઞાયકમાં અંતર્મગ્ન થયો, પોતાના આત્મામાં અંતર્મગ્ન થયો, ત્યાં જાણનાર 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 એવો અખંડ એક જ્ઞાયક ભાવ અનુભવમાં આવે છે. પોતે જાણનારો જ છે, બીજું કંઈ નહીં. અને તેથી જ્ઞાનનું અખંડ એવું વિશેષણ આપ્યું છે. આ અખંડની વ્યાખ્યા કરી. મતિજ્ઞાન આદિ જે અનેક ભેદો કહેવાતા હતા તેમને દૂર કરતું ઉદય પામ્યું છે તેથી ભેદના કથનોને તોડી પાડતું એમ કહ્યું છે. આ વાત લીધી ને ત્યાં તો એને સમજાવતા ગુરુદેવ કહે છે કે કળશ ટીકામાં ઉત્પાદ વ્યય દ્રવ્ય દ્રવ્ય ગુણ પર્યાય અથવા આત્માને જ્ઞાન ગુણ વડે અનુભવે છે એવા જે વિકલ્પો છે તે ભેદો છે એમ કહ્યું છે. તે ભેદોને દૂર કરતું મૂળથી ઉખાડતું જ્ઞાન પ્રગટ થાય છે. જ્ઞાન તે આત્મા એ વિકલ્પ છે, ભેદ છે. અનુપચાર વ્યવહારનયનો વિષય છે અને વસ્તુ અખંડ એકરૂપ અભેદ જ્ઞાયક છે. જ્ઞાન તે આત્મા એમ કહેવું ત્યાં પણ વિકલ્પ રહ્યો છે, પણ જ્ઞાન તે આત્મા એટલે જ્ઞાનરૂપે આત્મા અનુભવાવો. વસ્તુ અખંડ એકરૂપ અનુભવમાં આવવી, જ્ઞાનરૂપે અનુભવાવી, આવા અખંડ જ્ઞાયકનો જ્ઞાનમાં સ્વીકાર થવો, આ અખંડ જ્ઞાન એનો સ્વીકાર થવો, એનું નામ જ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, અને એમાં સ્થિરતા, એનું નામ સમ્યક ચારિત્ર છે, એ જ ધર્મ છે. પરના નિમિત્તે રાગાદી રૂપ પરિણમતું હતું તે પરિણતિને છોડતું ઉદય પામ્યું છે તેથી પરપરિણતિને છોડતું એમ કહ્યું છે. અનાદિથી રાગ અને જ્ઞાનના એકત્વપણે પરિણમતો હતો, રાગ અને જ્ઞાનના એકત્વપણે પરિણમતો હતો. વર્તમાનમાં મિથ્યાત્વ છે ત્યારે રાગ અને જ્ઞાનને જુદા નથી પાડી શકતો, એ જે ભાવે પરિણમે છે એને જ એ જ્ઞાન સમજે છે. જેનું એ જ્ઞાન કરી રહ્યો છે એ એનું જ્ઞાન છે એ એમ સમજે છે. ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે એ વાત એને સમજમાં આવતી નથી. પરનું લક્ષ કરતા જે માહિતી છે એને એ જ્ઞાન સમજે છે અને એ પોતે પોતાનું એનું એ જ્ઞાન છે એમ એ જાણી રહ્યો છે, સમજી રહ્યો છે. એ પરિણતિને છોડીને જ્યારે સ્વને એ જ્ઞેય બનાવે છે, સ્વનું લક્ષ કરે છે, અને જે સ્વનું જ્ઞાન શક્તિરૂપે જ્ઞાનરૂપે જે પ્રગટ થાય છે, એવું પ્રગટ થતા એને પરનું લક્ષ પણ છૂટી જાય છે અને પરપરિણતિ પણ છૂટી જાય છે. અનાદિથી રાગ અને જ્ઞાનના એકત્વ ના પરિણામ હતા એ બધા છૂટી જાય છે, અને એવું જ્ઞાન પ્રગટ થતા બંનેની એકતા બુદ્ધિ હતી જે જ્ઞાન અને રાગની એ તૂટી ગઈ, છૂટી ગઈ. જ્ઞાન જ્ઞાન ભણી વળ્યું એટલે જ્ઞાન જ્ઞાન રૂપે પરિણમી રહ્યું છે, જ્ઞાન જ્ઞાનની પર્યાયમાં અનુભવાઈ રહ્યું છે. એટલે એમ પરપરિણતિને છોડી છે અને સ્વની પરિણતિ જ્ઞાન પરિણતિને એને ગ્રહી છે. પરના નિમિત્તથી રાગાદી રૂપ પરિણમતું નથી, બળવાન છે તેથી અત્યંત પ્રચંડ કહ્યું છે. એનો અર્થ કર્યો છે કે જ્ઞાન રાગથી એકપણે થઈ પરિણમતું નથી, આ જ્ઞાન રાગ સાથે એકત્વ કરીને પરિણમતું નથી, પણ જે રાગ થાય તેને પોતાથી ભિન્ન જુદો જાણવા રૂપે પરિણમે છે. જે કાળે રાગ આવ્યો તેને તે કાળે જાણતું અને સ્વને પણ તે કાળે જાણતું જ્ઞાન પોતાના સ્વ પર પ્રકાશક સામર્થ્ય વડે પ્રગટ થાય છે. વળી તે બળવાન છે એટલે જ્ઞાનની જ્યાં ઉગ્રતા થઈ, બળવાન છે એનો અર્થ કર્યો છે અહીંયા ગુરુદેવે કે જ્યાં જ્ઞાનની ઉગ્રતા થઈ, બળવાન છે એટલે જ્ઞાનની જ્યાં ઉગ્રતા થઈ ત્યાં રાગ દ્વેષ ભસ્મ થઈ જાય છે. જ્ઞાનની ઉગ્રતા કર્મના આકરા વિપાકના રસને પણ ભસ્મ કરી દે છે, જ્ઞાનની ઉગ્રતા કર્મના વિપાકને પણ ભસ્મ કરી દે છે, તેથી તેને અત્યંત પ્રચંડ કહ્યું છે. આવો ભગવાન આત્માનો માર્ગ બહુ સૂક્ષ્મ છે. અહીંયા ભાવાર્થમાં કહે છે કે કર્મબંધ તો અજ્ઞાનથી થયેલી કરતા કર્મની પ્રવૃત્તિથી થતો હતો, હવે જ્યારે ભેદ ભાવને અને પરપરિણતિને દૂર કરી, ભેદને દૂર કરી અને પોતાના સ્વરૂપનું અખંડ એકાકાર જ્ઞાન પ્રગટ થયું ત્યારે ભેદરૂપ કારકની પ્રવૃત્તિ મટી, તો પછી હવે બંધ શા માટે હોય, અર્થાંત ન હોય, બંધ પડે જ નહીં. જ્ઞાયકના લક્ષે અખંડ જ્ઞાયકની પરિણતિ જાગી ત્યારે પરપરિણતિ છૂટી છે, ત્યારે ભેદરૂપ કારકોની પ્રવૃત્તિ મટી ગઈ. ભેદરૂપ કારકોની પ્રવૃત્તિ મટી ગઈ, કોઈ ભેદ રહેતા નથી. રાગનો હું કરતા અને રાગ મારું કર્તવ્ય એ પ્રવૃત્તિ છૂટી ગઈ, મટી ગઈ, હવે એ રહેતું જ નથી. અભેદ કારકની પ્રવૃત્તિ થઈ, અભેદ એટલે ભગવાન આત્મા એક અખંડ, એને જ્ઞેય બનાવી અને એને જે જાણે છે ત્યારે જે જ્ઞાન પ્રગટ થયું છે એ જ્ઞાન જ્ઞાયકને અનુભવે છે, અને એમ એ જ્ઞાન જ્ઞાયકને અનુભવતું પ્રગટ થયું તો પછી ભિન્ન કારકોની પ્રવૃત્તિના અભાવમાં, ભિન્ન બધા કારકોની પ્રવૃત્તિ એના અભાવમાં પછી બંધ ક્યાંથી થાય? બંધ ન જ હોય. આ મયા 47મો કળશ પૂરો થાય છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.
હવે સમયસારની સ્તુતિ બોલી અને સ્વાધ્યાય પૂરો કરીએ.
સંસારી જીવના ભાવ મરણો ટાળવા કરુણા કરી, સરિતાવહાવી સુધાતણી પ્રભુ વીરતે સંજીવની. શોષાતી દેખી સરિતને કરુણા બિના હૃદયે કરી, મુનિકુંદ સંજીવની સમય પ્રાવૃત તણે ભાજન ભરી. કુંદ કુંદે રચ્યું શાસ્ત્ર સાથિયામૃતે પુરા, ગ્રંથાદિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા. અહો વાણી તારી પ્રસમરસ ભાવે નિતરતી, મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી. અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી, વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતી. તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગડા, વ્યવહારના ભેદભા તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની, સંધિ સહુ છેદવા સાથી સાધકનો તુમાનુ જગનો, સંદેશ શ્રી વીરનો વિસામો ભવ ક્લાંતના હૃદયનો, તું પંથ મુક્તિ તણો. સુણે તને રસની બંધ શિથિલ થાય, જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય, તું રોચતા જગતની રુચિ આળસે સૌ, તુરી જતા સકલ જ્ઞાયક દેવરીજે. બનાવું પત્ર કુંદના રત્નોના અક્ષરો લખી, તથાપિ કુંદ સૂત્રોના અંકાય મૂલ્યના કરી, તથાપિ કુંદ સૂત્રોના અંકાય મૂલ્યના કરી.